તારીખ 1/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 18 સળંગ પ્રવચન નંબર 49
જાણવાનું કાર્ય નામમાં છતાં જાણવાનો સ્વભાવ વાંચતા પોતાને કેમ નથી જાણતો એ પ્રશ્ન થયો છે. ઉત્તરમાં બુદ્ધિનો વિષય બહુ સંક્ષેપમાં પ્રથમની અપેક્ષા એ એકદમ સંક્ષેપમાં છે. પરિણામ પણ સંક્ષેપ જ હોય છે. પરિણામમાં કાંઈ ફાંટી ખોટી કે પરિણામની અંદર કોઈ લાંબુ લાંબુ ફરી 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 ફરીને પહોંચાય છે એવું તો નથી. એટલે પરિણામની પ્રધાનતા ઉત્તર છે. જાણપણું અનાદિથી પરમાવ્યાપી પરમુખ થઈ ગયું છે. મિથ્યાત્વ દશામાં અથવા અજ્ઞાન દશામાં જાણપણું એટલે જ્યાં જાણવાની ક્રિયા છે તે અનાદિથી અત્યાર સુધી સર્વકાળમાં ક્યારે પહેલાં ઠીક હતી એમ નહીં, અનાદિથી વર્તમાન સુધી પરમા વ્યાપીને એટલે પરમા વ્યાપવાનું સ્વીકારીને પરમા વ્યાપતું હોવાનું સ્વીકારીને થઈ રહ્યું છે. ખરેખર જ્ઞાન પરમા વ્યાપી શકતું નથી. જ્ઞાન પોતાનું જ્ઞાનત્વ છોડીને પરમા વ્યાપે અથવા જ્ઞાન પોતાના દ્રવગુણ પર્યાયને છોડીને પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવને છોડીને ક્યાંય જ્ઞાન પરમા વ્યાપે એવું તો બની પણ શકતું નથી, થઈ પણ શકતું નથી. છતાં એવી ભ્રાંતિ છે જ્ઞાનમાં અને શ્રદ્ધામાં એવો ઊંધો સ્વીકાર છે કે પરને જાણતા જ્ઞાન મારું પરમા વ્યાપે છે અથવા પર પદાર્થ મારા જ્ઞાનમાં વ્યાપે છે. આવું શ્રદ્ધાન પણ ઉલટું છે અને જાણવામાં જાણપણ પણ ઉલટું છે. જાણપણ હોવા છતાં આવો વિપર્યાસ છે જાણવા એ અનાદિથી આ પ્રકાર છે. પોતાના અનુભવ સાથે મેળવી લીધું, પોતાનો ચાલતો અનુભવ છે એની સાથે મેળવવું જોઈએ કે જ્યારે ગળપણ સારું લાગે છે ત્યારે તે ગળપણનો સ્વાદ મારા જ્ઞાનમાં વ્યાપી ગયો છે એવો જીવ અનુભવ કરે છે. તેને અહીંયા એવા અનુભવને મિથ્યા અનુભવ કર્યો છે કેમ કે સ્વાદરૂપ ઉદગળની રસગુણની પર્યાય આત્માને ઉત્પન્ન થાય. ખારો ખાટો તીખો જુઓ કોઈ રસ આત્માના પર્યાયમાં તો ઉત્પન્ન થઈ શકે નહીં. ફક્ત જાણનાર આત્મા જાણપણું ભૂલીને પોતામાં સ્વાદનું વ્યાપનું સ્વીકારે છે અને જાણે છે. સાતા અસાતા શરીરમાં થાય ત્યારે પણ એ એમ સ્વીકારે છે કે આ અસાતા મારામાં થઈ છે. એ પણ એનું જાણવું મિથ્યા છે અને એનો સ્વીકાર પણ મિથ્યા છે. એવી એની વિપરીતતા હોવાથી અહીંયા તો જાણપણારું જ્ઞાન લેવું છે, કેમ કે વિધિ જ્ઞાનની લેવી છે, જ્ઞાનની રીતે લેવી છે. એટલે એ રીતે કહે છે કે આવું જાણવામાં જ વિપરીતપણું થતું હોવાથી, એટલે કે પરને સ્વપણે જ્ઞાન જાણતું હોવાથી જ્ઞાન સ્વને સ્વપણે જાણવું ચૂકી જાય છે. સ્વને સ્વપણે જાણનારું જ્ઞાન પરને સ્વપણે જાણે નહીં, અને પરને સ્વપણે જાણનારું જ્ઞાન સ્વને સ્વપણે જાણે નહીં. આવો સિદ્ધાંત છે. જ્ઞાન અને અજ્ઞાન બંને સાથે ન રહે, વિપરીત જ્ઞાન ને અવિપરીત જ્ઞાન બંને એક સાથે ન રહે. જ્ઞાનમાં બે ભાગ થાય ત્યારે એવા થાય મોક્ષ માર્ગની દિશામાં, કે પરનો પણ વિષય કરે ઉપયોગથી અને સ્વને પણ વિષય કરે લબ્ધથી, એમ બને. એમ સ્વપર પ્રકાશક એનો સ્વભાવ હોવાથી એવું બને. અથવા જેટલી અસ્થિરતા છે એટલું પરસન્મુખપણું પણ થાય, ને જેટલી સ્થિરતા આવી છે એટલું સ્વસન્મુખપણું પણ થાય. પણ જ્ઞાનમાં ભ્રાંતિ પણ ઊભી રહે અને જ્ઞાનમાં નિર્ભ્રાંતપણું પણ થાય, એવું બંને કાર્ય એક સાથે ન થઈ શકે. એ પ્રકાર એક સાથે ન થઈ શકે. એટલે જે અનાદિથી પરમા વ્યાપીને પરનું જ, પરને જાણતા પરમા વ્યાપક ભાવે જ્ઞાન પરિણમતું હતું, તેને અહીંયા પરમા વ્યાપીને થઈ રહેલું જ્ઞાન કહેવામાં આવે છે. ખરેખર જ્ઞાન પરમા વ્યાપી શકતું નથી, કે પર પદાર્થ જ્ઞાનમાં વ્યાપી શકતો નથી. આ વસ્તુ સ્થિતિ છે. એ વ્યાપવા પણ સ્વીકારે છે. સારું ઇષ્ટ અનિષ્ટ પણ એ પરની વ્યાપ્તિને સ્વીકારનારું જ્ઞાન છે, અને એ ભ્રાંતિગતપણે પરિણમેલું જ્ઞાન છે. એને અજ્ઞાન કહેવામાં આવે છે, અથવા વિપરીત જ્ઞાન કહે છે. હવે આમ વિચાર કરવાથી શુદ્ધ થાય કે આ પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય, અને જ્ઞાન આત્મા વિના ન હોય, તેથી પરપદને જાણનારું મારું પદ છે. આ વિચારથી વિષયને લેવો છે અહીંયા, કે પહેલા આ રીતે જ્ઞાનને અને આત્માને એક પદાર્થનો એક વસ્તુપણાનો સંબંધ છે, પણ પરને અને જ્ઞાનને એક વસ્તુપણાનો સંબંધ નથી. પરને જાણતું હોવા છતાં જ્ઞાન પરમાં એક વસ્તુપણે થતું નથી. આત્મા અને જ્ઞાન એક વસ્તુપણે છે, બે વસ્તુ નથી. આત્માને જ્ઞાન વસ્તુતઃ એક જ વસ્તુપણે છે. તો કહે છે કે આ પરને જાણ પરનું જે જાણપણું જ્ઞાનમાં થાય છે, એમાં જ્ઞાન તો છે ને, પર જણાય છે ત્યારે જ્ઞાન તો છે ને. તો જ્ઞાન છે એ જ્ઞાન કોનું છે? આ સવાલ છે. એ જ્ઞાનની માલિકી કોની? જ્યારે જ્ઞાન પરને જાણે છે ત્યારે એ જ્ઞાનની માલિકી કોની? જો જ્ઞાન આત્માનું હોય તો એ જ્ઞાન આત્માનું થઈને રહે છે, એને પરાધીન થવાનો ખરેખર પ્રસંગ રહેતો નથી. જેણે આત્માનું જ્ઞાન નથી માન્યું તેણે જ્ઞાનને પરાધીન માન્યું છે, અને તે પરવશપણે પરિણમે છે. એ સ્વવશપણે પરિણમી શકતો નથી. આ તકલીફ છે કે નહીં? શું કરીએ? આના વગર ચાલતું નથી. એનો અર્થ શું છે? કોઈ બીજી ચીજ વિના ચાલતું નથી એવું જેણે જાણ્યું, એ જ્ઞાન એ ચીજ વિના નાશ થઈ જશે? એ જ્ઞાનનો નાશ થશે? જે ચીજ વિના નહીં ચાલે એવું માન્યું છે તે ચીજ વિના જ્ઞાનનો અભાવ થશે ક્યારે? જ્ઞાનનો અભાવ નહીં થાય ક્યારે, એ નહીં બને. અહીંયા વર્તમાન પ્રયોજનથી પ્રવૃત્તિ છે ને, જાણપણું થાય છે. જ્યાં પ્રવૃત્તિનો વિષય ચાલે છે ત્યાં વર્તમાન પ્રયોજન લેવું છે. પણ વર્તમાન પ્રયોજનને અને ત્રિકાળી પ્રયોજનને સંધિ હોય, મેળ હોય, એ જેટલો વિષય જળવાવો જોઈએ. તો અહીંયા શું લેવું છે કે પોતે ક્ષણે ક્ષણે જાણે છે ત્યારે એને જાણવામાં ભ્રાંતિ થાય છે, ભ્રાંતિમાં ઇષ્ટ અનિષ્ટપણું ઉત્પન્ન થયા વિના રહેતું નથી, અને તેથી રાગ દ્વેષ આદિ અનેક પ્રકારના બીજા વિભાવો અને વિકારો ઉત્પન્ન થયા વિના રહેતા નથી. આ જીવને માટે દુઃખદાયક છે, આ પરિસ્થિતિ જીવને માટે દુઃખદાયક છે, અને તેથી એનાથી છૂટવાનું જે પ્રયોજન છે, દુખવા દુઃખથી છૂટવાનું જે પ્રયોજન છે, એણે વસ્તુના સ્વરૂપ અનુસાર પહેલાં જાણપણ કરવું જોઈએ, અને જે જાણ્યું એ જ વાતને એને અનુભવ ગોચરપણે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. માત્ર વિચારથી જાણે અને અનુભવ ગોચરપણે સમજવાનો પ્રયાસ ન કરે તો અનુભવની જે પદ્ધતિ છે અથવા અનુભવની પ્રાપ્તિ છે એ પ્રકારમાં એ જીવ આવતો નથી. જાણવા જાણવામાં પણ ફરક પડે છે, તો આટલો ફરક પડે છે કે શાસ્ત્રાદિકથી વિષય જાણવા મળે છે કે જ્ઞાન તો આત્માનું છે, જ્ઞાન પરમાં જતું નથી, જ્ઞાન પરમાં પહોંચતું નથી, જ્ઞાન પરમાં વ્યાપતું નથી, પર પદાર્થ આત્માને વ્યાપતું નથી. સ્વ પરની ભિન્નતા છે એ બુદ્ધિથી ન્યાયથી બરાબર સંમત થાય છે, છતાં પણ એની પ્રતીતિ બદલાતી નથી, આમ પરિસ્થિતિ થાય છે. તો એને પ્રતીતિ પૂર્વકનો વિચાર હોવો જોઈએ, વિચારમાં પણ પ્રતીતિપૂર્વકનો વિચાર હોવો જોઈએ. જો પ્રતીતિપૂર્વકનો વિચાર હોય તો તે વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે. આગળ એ વાત છે, પ્રતીતિપૂર્વકનો વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે એમ કહે છે. એટલે જાણે છતાં સ્વીકારે નહીં એવી પણ એક જાણવાની જે પરિસ્થિતિ છે, એમાં પણ ઉપર ટપકે જાણવું સાચું દેખાય છે તો પણ એ જાણવું સાચું નથી, અથવા અનાદિથી આ આત્મા પરને પક્ષે ઊભો છે, પર પક્ષે ઊભો છે, સ્વનો પક્ષ એને કદી લીધો નથી, પોતાનો પક્ષ જ લીધો નથી. પોતાની જાતને, પોતાના સ્વભાવને, સ્વરૂપને ભૂલેલો હોવાથી એણે હંમેશા પરનો પક્ષ કર્યો છે, અને પરનો પક્ષ કર્યો છે એટલે એને હંમેશા નિમિત્તનો આગ્રહ રહ્યો છે, પરનો પક્ષ કર્યો છે એટલે હંમેશા એને નિમિત્તના આશ્રય થતી જે રાગાદી વૃત્તિ, એનો પણ પક્ષ અને આગ્રહ એને રહ્યો છે. એને સ્વનો પક્ષ આવ્યો નથી, અને એ પક્ષમાં, પરના પક્ષમાં રહ્યો રહ્યો એ સિદ્ધાંતિક જ્ઞાન જાણપણાની દ્રષ્ટિએ બરાબર કરે પણ પક્ષ ન છોડે અંદરથી, તો પણ એનું જાણપણ ખૂટું પડે છે. જાણપણું એનું યથાર્થ પ્રયોજનભૂત કાર્ય કરતું નથી, આ પરિસ્થિતિ છે. એટલે એક વાર પક્ષ પલટો કરવો પડે છે. દુનિયામાં રાજકારણમાં તો પક્ષ પલટાને દૂષણ ગણે છે, અહીંયા તો પક્ષ પલટો છે એક અપૂર્વ કાર્ય છે. અનાદિથી એને પરપક્ષ છોડ્યો નથી અને સ્વપક્ષમાં આવ્યો નથી. જ્યારે સ્વભાવના પક્ષમાં આવે, સ્વરૂપના પક્ષમાં આવે, ત્યારે એને કોઈ અપૂર્વ ઘટના ગણવી જોઈએ કે જે એને કદી કરી નથી. એક જ વાર એને કહો, પછી તો પક્ષમાં નહીં રહીએ, પછી નિષ્પક્ષ થઈ જશે, પક્ષાંતિક્રાંત થશે. એક વાર સાચા પક્ષમાં આવશે તો પક્ષાંતિક્રાંત થશે. પણ પક્ષ પલટા વિના સીધો કોઈ પક્ષાંતિક્રાંત થઈ જાય એ વાત સમજણ બહારની છે. એવું કદી બનતો નથી. નિષ્પક્ષ થઈ જાય એટલે વિતરાગ થઈ જાય. પક્ષનો રાગ નથી રહેતો. પક્ષ રહે એનું નામ રાગ રહી જાય તો પક્ષ રહે એમ કહે છે. વિતરાગ થઈ જાય છે એટલે પછી પક્ષ રહેતો નથી. જ્ઞાતા દ્રષ્ટા રહી ગયો આત્મા. શું થયું? જ્ઞાતા, સ્વનો પણ જ્ઞાતા અને પરનો પણ જ્ઞાતા એમ થઈ ગયો. જાણપણું થાય, સાચું જાણપણું દેખાય ને છતાં કેમ કાર્ય ન થાય? તાલ જ્ઞાન તો બરાબર છે, આમ કે છે એમાં ખોટું શું છે એમ લાગે. પણ એ કે છે આમ, પણ પક્ષ ને અંદર માં બીજો એમ છે. સ્વના પક્ષની વાત કરે છે અને પરનો પક્ષ પકડાયેલો મૂક્યો નથી અનાદિનો. એટલે એ સિદ્ધાંત જ્ઞાન પણ ખરેખર સાચું નથી. પૂર્વગ્રહ કહો કે પક્ષની પકડ કે બધું એક જ છે. શું કહે છે? પહેલા આમ વિચાર કરો કે આમ વિચાર કરવાથી જ્ઞાન શુદ્ધ થાય. શુદ્ધ થાય એટલે નિર્ભ્રાંત થાય, કે આ પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય. પર જણાય તે પણ જ્ઞાનના સદભાવમાં જણાય છે. તો જ્ઞાનનું અસ્તિત્વ તો સ્વીકારે, પરનું જાણપણું એમાં જ્ઞાન પરનું થયું કે જ્ઞાન સ્વનું જ્ઞાનનું રહ્યું? આ સવાલ છે. જ્યારે પરનું જ્ઞાન થયું ત્યારે જ્ઞાન પરનું થયું કે જ્ઞાન જ્ઞાનનું રહ્યું? ગુરુદેવી એવી માર્મિક ભાષામાં પ્રવચનમાં ક્યારેક કહેતા હતા કે પરને જાણતી વખતે પણ તું પરનો થઈને જાણતો નથી. જો જરા બરાબર જો, તું પરનો થઈને જાણતો નથી. અને આ દેહાદી જે જ્ઞાનમાં જણાય છે, નજીકમાં નજીક તો શરીર છે, સાતા એ તને જણાય છે માટે તારો થઈને દેહ રહ્યો છે એમ પણ તું માનીશ નહીં. એ જ્ઞાનમાં એમ જાણ્યું કે આ શરીર મારું છે, તો એમ જાણ્યું એટલે શરીર તારું થઈ જાય એમ પણ બનવાનું નથી. પર જ્ઞાનમાં જણાય એટલે તારું થઈને જણાય કે તારું થઈને રહે એ વસ્તુ સ્થિતિ નથી. જ્ઞાન વિના ન હોય અને જ્ઞાન છે તે આત્મા વિના ન હોય. જ્ઞાન આત્મા વિના ન હોય ક્યારે પણ, જ્યાં જ્યાં એટલે એમ જેવું છે. જ્ઞાન આત્મા વિના ન હોય તો એકલા જ્ઞાનની ક્રિયાને કે જ્ઞાનના પર્યાયને અહીંયા નથી પકડવું, પણ જ્ઞાનથી આત્માને પકડી લેવું છે. જ્ઞાનના લક્ષણથી જ્ઞાનના એક પોઈન્ટ એવો છે કે જ્યાંથી એને આત્માને પકડી લેવો છે. જ્ઞાનમાં સ્વપણું લઈને આખું આત્માનું આત્મતત્વનું ગ્રહણ કરી લેવું છે, અને જ્ઞાનમાં સ્વપણું કરીને પરથી ભિન્નપણું કરી લેવું છે. એમ એક સાથે બે કામ થાય છે. સિદ્ધ એટલે હવે આમ વિચાર કરવાથી શુદ્ધ થાય કે
સિદ્ધ થાય કે
મૂળ પ્રજ્ઞા છે, શુદ્ધિ અશુદ્ધિ માં નથી ને, હવે આમ વિચાર કરવાથી શુદ્ધ થાય કે સિદ્ધ થાય કે સિદ્ધ થાય કે સાબિત થાય, એમ બેસે છે. એવું વાક્ય રચના ઉપરથી સિદ્ધ થવાનું, સિદ્ધ થાય કે એમ કરીને બેસે છે. આ પરનું જાણપણું પણ જ્ઞાન વિના ન હોય અને જ્ઞાન આત્મા વિના ન હોય, આમ સિદ્ધ થાય છે. તેથી પરપદને જાણનારું મારું પદ છે, તેથી પરપદને જાણનારું, પરને જાણનારું, પર પરને પરપદ તરીકે જાણનારું મારું પદ છે. આમ લેવું, પરને સ્વપદ તરીકે જાણનારું મારું પદ નથી, પણ પરને પરપદ તરીકે જાણનારું મારું સ્વપદ છે. આમ લીધું, તેથી મારું જ્ઞાન એ જ હું છું અને પર વિકાર પર છે. જ્ઞાનથી અન્ય તે બધું અન્ય લઈ લીધું, પછી એકલી પર વસ્તુ ન લીધી. જ્ઞાનમાં જે રાગાદી વિકાર જણાય છે એ પણ પર છે. આ રાગ થયો એમ જાણ્યું કોણે? કે જ્ઞાને જાણ્યું, તો એ જ્ઞાન થી પર થયું. જ્ઞાનનું તે જ્ઞેય થયું, જ્ઞાનનું જે જ્ઞેય થયું તે જ્ઞાન થી ભિન્ન થઈને ભિન્ન છે. જ્ઞાન અને જ્ઞેય ભિન્ન ભિન્ન છે એમ એને પણ પરમાં. નહીતર તો વિકાર ભાવ છે, જીવનો વિકારી પર્યાય છે, પણ અહીંયા એ સિદ્ધ નથી કરવું કે એ જીવનો પર્યાય છે કે અજીવનો પર્યાય છે. અહીંયા તો સ્વપદ, શુદ્ધ સ્વપદ, પોતાનું આત્મપદ, શુદ્ધ આત્મપદ શું છે? કે જેમાં સ્વપણું કરવા યોગ્ય છે અને અશુદ્ધતા પણ સ્વભાવભૂત નથી. રાગાદી અશુદ્ધતા જીવની પર્યાય હોવા છતાં સ્વભાવભૂત નથી, સ્વભાવભૂત હોવા નહીં હોવાથી એ પણ પર છે. અથવા એને સ્વપણે અંગીકાર કરતા એનાથી દૂર થવાતું નથી, એને ટાળી શકાતું નથી, એને છોડી શકાતું નથી. એનું પરપણું નક્કી કરતા અને સ્વનું સ્વપણું નક્કી કરતા, સ્વભાવમાં સ્વપણું આવતા તે ટળે છે. રાગ એટલો નુકસાન કરતા નથી જેટલો રાગનો આધાર નુકસાન કરતા છે. રાગ તે હું એવું જે જીવ પોતે રાગને આધાર આપે છે ત્યાં મિથ્યાત્વ થાય છે. રાગ પોતે મિથ્યાત્વ નથી. ચોથા ગુણસ્થાનથી બારમા ગુણસ્થાન સુધી રાગ છે, પણ રાગ પોતે નુકસાનકારક નથી. અને રાગ પોતે એટલો નુકસાનકારક નથી જેટલું મિથ્યાત્વ છે. અને રાગ પોતે મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ ત્યારે થાય છે કે રાગ તે હું એમ રાગને જ્યારે આખા આત્માનો આધાર મળી જાય છે ત્યારે એવું તો આત્મા નથી. આત્મા ખરેખર આખો રાગ સ્વરૂપે તો નથી, છતાં મિથ્યાત્વ દશામાં રાગ તે હું એવું જે અનુભવન છે એ મિથ્યા અનુભવન છે, એ સાચો અનુભવ નથી. એમ જેવું છે એટલે પર વિકાર તે પર છે. એમ પર સંબંધીનો જેટલો પરાશ્રિત ભાવે થતો વિકાર તે બધો પણ પર છે, એમ તેનાથી ભિન્ન થવા અર્થે તેનો આધાર ખસેડી લેવો પહેલા. હજી એ વિકાર એમને એમ નહીં જાય, પેલો એનો આધાર જશે, રાગ કે હું. વિકારમાં હુંપણાની જે બુદ્ધિ અને હુંપણાનો અભિપ્રાય અને હુંપણાનો અનુભવ એ પહેલા મટશે, પછી ક્રમશઃ રાગ મટે છે. ત્યાં સુધી એમને એમ સીધો વિકાર મટતો નથી. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, એવો દ્રઢ ભાવ સમ્યક છે. આ એક બહુ સુંદર વાત કરી છે અહીંયા, કે પર વિકાર તો પર છે એમ કરીને પર બાજુથી તો વિમુખ થયો જીવ, પણ સ્વસન્મુખ થવામાં મુખ્ય આધારભૂત વસ્તુ છે ત્યાં, જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, એવું પોતાનું અસ્તિત્વ સ્વીકારવું, અસ્તિત્વનો આધાર લેવો, જાણપણારૂપ અસ્તિત્વનો આધાર ગ્રહણ કરવો. બસ એવું જે દ્રઢપણે એટલે એકમેકપણે અનન્યપણે તન્મયપણે થતા સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, સમ્યક્પણું ઉત્પન્ન થાય છે, સ્વસન્મુખપણું થાય છે. આ વિધિ છે, આ જ્ઞાન રીતિ છે. આગળ કહ્યું ને જ્ઞાન રીતિ, જ્ઞાન રીતિથી કામ કરવું, જ્ઞાન રીતિને અંતરમાં લાવીને, જ્ઞાન રીતિનો વિચાર કરીને નહીં પણ જ્ઞાન રીતિને અંતરમાં લાવીને એમ પરિણમવાની વાત લીધી છે. કે જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું, એવો વિકલ્પ નહીં એમ. હવે સીધું પરિણમનની વાત લેવી છે. જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું પણે એવું પરિણમન થવું ભાવમાં, ત્યારે તે ભાવ સમ્યક્ત્વ છે. તે આટલું સમ્યક્ત્વ સહેલું છે, સુગમ છે. એ તો તરત જ લીધું છે, તે સુગમ છે. કેમ કે આમાં શું બીજી તકલીફ છે? જ્યાં પોતાનું અસ્તિત્વ છે અને જ્યાં પોતે છે, ક્યાં પોતા પણ જાણવું કે વેદવું કે અનુભવવું, તેમાં તકલીફ શું? તેમાં દુર્ગમતા શું? એ તો સુગમ જ છે. પોતાના સ્વરૂપને, પોતાને વિશે પોતાપણે અનુભવવું, એમાં બીજી તકલીફ શું છે? બીજાની ચીજમાં તકલીફ થાય, પણ પોતાની ચીજમાં શું તકલીફ છે? માણસે તમારા ઘરમાં તમારે આરામથી રહેવું, એમાં તમને વાંધો શું? બીજાના ઘરમાં તમને ન ફાવે, પણ તમારા ઘરમાં નહીં ફાવવાનો શું પ્રશ્ન છે? આના જેવી વાત છે. જાણપણું એટલે સ્વભાવ, જાણપણું જાણવાનું ક્રિયા નહીં પણ જાણપણું એટલે જાણક ભાવ છે. એમાં જે સ્વભાવ છે એ સ્વભાવ તે હું, સ્વભાવ નાયક સ્વભાવ તે હું, શાસ્ત્રીય પરિભાષા એમ આવે. આ એકદમ સાદી ભાષા છે. હું જ્ઞાયક, બસ હું જ્ઞાયક, એવો દ્રઢ ભાવ. એવો દ્રઢ ભાવ એટલે એવો પરિણમનરૂપ ભાવ, એવો વિકલ્પ ભાવ નહીં પણ એવો પરિણમનરૂપ ભાવ, તે ભાવ સમ્યક્ત્વ છે. એને અહીંયા સમ્યક્ત્વ કહેવામાં આવે છે. આટલું જ સમ્યક્ત્વ ટૂંકું છે. બધી જેટલી વાત વિસ્તારવાળી છે આટલી ટૂંકી વાત કહેવા માટે છે. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક ને બીજું બધું પર, આમાં બધું આવી જાય છે. આવું વિવચનામૃત છે, બહુ સંક્ષેપમાં એ વાત છે. હું જ્ઞાયક અને બીજું બધું પર, આમાં બધું આવી જાય છે. બાર અંગનો સાર આટલામાં ભર્યો છે. બાર અંગમાં સાર સ્વાનુભૂતિ છે, તેથી બાર અંગમાં સ્વાનુભૂતિને જૈન શાસન કહ્યું છે. એકનું જૈન શાસન કહ્યું છે એમને, સમસ્ત જૈન શાસન કહી દીધું છે. અનુભૂતિ સિવાય ઘણું કહ્યું તો પછી એટલું બધું જે અનુભૂતિ સિવાયનું કહ્યું એને તો અમે જૈન શાસન કહેતા હતા. કેમ કે અને આ અનુભૂતિમાં જૈન શાસન બધું આવી ગયું, આ બધું આમાં આવી ગયું. એ બીજું બધું કહ્યું એ અનુભૂતિ થવાર છે, અનુભૂતિના પ્રયોજનથી, અનુભૂતિના હેતુથી કહેવામાં આવ્યો. એટલે પંચાધ્યાયકારે એ વાત લીધી છે કે સ્વાનુભૂતિનો જ્યાં હેતુ છે ત્યાં જ્ઞાન એકમ કારણમ, જ્ઞાન એક જ કારણ છે. જ્યાં સ્વાનુભૂતિનો હેતુ છે ત્યાં જ્ઞાન એક જ કારણ છે. બીજા કોઈ કારણથી, બીજા કોઈ પ્રકારથી સ્વાનુભૂતિ કારણ, બધાની પાછળ હેતુ એક છે, બીજો હેતુ નથી. જૈન મંદિર બનાવવા પાછળ પણ એક જ હેતુ છે, ભગવાનને શું કરવા સ્થાપે છે અને બીજાને સ્થાપતા નથી. ભગવાન પોતે પરિપૂર્ણ સ્વાનુભૂતિની મૂર્તિ છે, સ્વાનુભૂતિ બહાર જરા પણ જતા નથી. ભલે લોકાલોક એનામાં આવીને પ્રતિબિંબે છે કેવળ જ્ઞાનમાં, તો પણ પોતે સ્વાનુભૂતિથી બહાર જતા નથી. એટલે સ્વાનુભૂતિમય પણ છે, સ્વાનુભૂતિની મૂર્તિ છે. ભગવાન કહો કે સ્વાનુભૂતિની મૂર્તિ કહો, વ્યક્ત વિતરાગતા જેને એનાથી આ પરિસ્થિતિ છે. ને આ કોઈ બુદ્ધિમાંથી ઉપજાવી કાઢેલી ચીજ નથી. ભગવાનની જે મૂર્તિની સ્થાપના છે, વિતરાગ બિંબ, એ અનાદિ પદ્ધતિ છે. કોઈએ પહેલા શરૂ કરી છે એમ નથી કે અહીંયાથી શરૂ થયો આ વાત. અહીંયા એમ કહેવાય કે આદિનાથ ભગવાને આ બધું સમજાવ્યું, પણ એ તો આ ચોવીસીના પ્રારંભની વાત છે. એવી તો અનંતી ચોવીસી થઈ ગઈ, કેટલી અનંતી ચોવીસી થઈ, એવી તો આ ચોવીસીની વાત છે. એક કોડા કોડી સાગરની વાત છે, અનંતકાળથી આત્મા છે. એટલે એ કોઈની બુદ્ધિની નવી ઉપજ નથી એમ કહેવું છે. જેમ વસ્તુ સ્વરૂપ અનાદિ છે, જેમ વસ્તુનો સ્વભાવ અનાદિ છે, આ પણ બહારમાં આ સ્થિતિ પણ અનાદિ છે. ઘણો એટલે અનંત, એનો પણ એને છેડો નથી એટલો રહ્યો. છેડો લાવવાની એકદમ વાત છે. આ તો જેટલો આ જ્ઞાન છે એટલો જ સત્ય આત્મા છે. સત્ય સ્વરૂપ એટલું જ આત્માનું સત્ય સ્વરૂપ છે. એક ભેદ પાડવો નથી, એક ગુણનો સ્વભાવ લઈ લેવો છે, પણ જ્ઞાન સિવાય પકડાતો નથી સ્વભાવ. અને એટલું જ સત્ય અનુભવનીય છે જેટલું આ જ્ઞાન છે. ત્રણ બોલ લીધા છે. અને એટલું જ આ કલ્યાણ છે, બસ જેટલું આ જ્ઞાન છે એટલું જ કલ્યાણ છે. ત્રણ બોલ લીધા છે. ગજબ શૈલી છે અમૃતચંદ્રાચાર્ય. એટલે તો ગુરુદેવ કહેતા કે આ સમય સાર છે, એકલા અમૃતના ધોરિયા વેવડાવ્યા છે અમૃતચંદ્રાચાર્ય. અમૃતના ધોરિયા વેવડાવ્યા છે. ધીમી ધારે અમૃત નથી પીરશું અહીંયા. આમ ઘીસીને ધીમી ધાર કરે એમ ઘીની એમ નહીં, ધોરિયો સીધો અમૃતના ધોરિયા. ભાષણમાં આવતું હશે ત્યારે કહેતા હશે. બહુ અનુભવનું ઊંડાણ ઘણું છે. જે સિદ્ધાંતને આત્માના કહેનારા, આત્માના સ્વરૂપને કહેનારા સિદ્ધાંતને અવગાહન કરતા જ્ઞાનીઓ ઉછળી જાય એવા આચાર્યોના સિદ્ધાંતને એવી શૈલી આવે એ જ્ઞાનીઓ ઉછળી જાય. તો જે જે વાત કહેતા જ્ઞાની ઉછળી જાય એનો વિષય કેટલો અમૃતમય હશે એ વિચારવા. આ તો એકદમ સુગમ છે એમ કેવું છે કે જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું આવો, અંદરમાં અભ્યાસ થવો, હું પણ આવવાનો ભાવમાં અભ્યાસ થવો, ભાવમાં એનું જોર પકડવું, જ્ઞાયક સ્વભાવે હું છું, જાણપણું ત્યાં ત્યાં હું છું, ત્યાં ત્યાં એમ કરીને ક્ષેત્ર પકડે, અસ્થિ પકડવી છે ને, એવો અભ્યાસ કરે તો એ અભ્યાસ એ સુગમ છે. અભ્યાસ નથી કર્યો માટે એને દુર્ગમ લાગે છે કે આ તે કેમ થતું છે, આ જાણપણું તે જ્ઞાયક તે હું એવું તો વિચાર આવે છે પણ પરિણમન થતું નથી, પરિણમન થતું નથી માટે અઘરું છે એમ એનું અઘરાપણુંની કલ્પના બાંધી રાખવી નહીં, એવો વિચાર પકડીને બાંધી રાખવો નહીં કે આ કરવા માંગીએ છીએ ને છતાં થતું નથી, ઈચ્છા છે પણ થતું નથી, માટે ઘણું અઘરું છે એમ પણ વિચારવા યોગ્ય નથી. મારો ઊંધો અભ્યાસ છે એટલે અઘરું છે, અથવા આ કાર્યને વિશે મારું રૂચિનું જોર જોઈએ તેવું નથી, અને ઊંધા કાર્યને વિશે રૂચિનું જોર ઘણું વર્તતું હોવાથી અઘરાપણું લાગે છે, કઠણ લાગે છે. કઠણ લાગવાનું કારણ એક જ છે કે એનું રૂચિનું જોર બીજે જાય છે, રાગ ઉપર રૂચિનું જોર કાર્ય કરે છે, ત્યારે એને જ્ઞાન કે જે સ્વભાવે કરીને જ રાગ રહિત વિતરાગ સ્વરૂપ છે, જ્ઞાન તો સ્વભાવે કરીને રાગ રહિત વિતરાગ સ્વરૂપે જ છે, જ્ઞાન તો એ જ્ઞાનનું અનુભવન એને કઠણ લાગે છે, કેમ કે એને રાગની રૂચિ તીવ્ર છે, જો એ રૂચિમંદ પડે તો પણ એને રૂચિની મંદતામાં, ઊંધી રૂચિની મંદતામાં એને સુગમતા લાગે કે કાંઈ આ કામ સહેલું છે, અઘરું નથી પણ સહેલું છે. દ્રઢભાવ એટલે અહીંયા તો એકત્વ લઈ લેવું, ભાષા ચાલુ ભાષા લીધી છે, જ્ઞાયકની જગ્યાએ જાણપણું લીધું છે, જ્યાં જ્યાં ને ત્યાં ત્યાં અસ્તિત્વ છે એમાં જ્યાં જ્યાં ને ત્યાં ત્યાં એમાં અસ્તિત્વ લઈ છે, અને દ્રઢ એટલે એકત્વ, અહીંયા દ્રઢ એટલે વિચારની દ્રઢતા એ વાત અહીંયા નથી, વિકલ્પની દ્રઢતા, રાગની દ્રઢતા એવી વાત નથી, પણ એકત્વ થઈ જવું તે સમ્યક્ત્વ છે, કેમ કે અહીંયા સમ્યક્ત્વ લેવું છે ને, તે સુગમ છે. છતાં આ જીવ વિષમ માની રહ્યો છે એની ઊંધી રૂચિનું કાર્ય છે, વિષમતા માને છે એ ઊંધી રૂચિને કારણે માને છે, અને એની સમજણ બરાબર નથી. વિપક્ષમાં ઉભો છે ત્યાં સુધી એને કઠણ લાગે છે. મોહ મદને રોકી જ્ઞાનામૃતનું પાન કરી બ્રહ્મપદને સંભાળી ભાવખેદને ટાળી નિજથી ભેદને પામી અભેદ નિજપદને ઓળખી પર એવી વાણીને પણ ત્યાગી ચિદાનંદને જાણી મોહ માન્યતાનો નાશ કરીને ગુણગ્રામ સુખધામ રૂપ અભિરામ રૂપ તે જ મારું સ્વરૂપ છે. આમ લેવું શું કહે છે, આમ કરી આમ કરી આમ કરીને પોતાનું સ્વરૂપ ગ્રહણ કરવું, આરાધન કરવાની વાત છે. साक्षात आराधन करूं एमा केटली केटली वात अस्थि थी ने नास्ति थी आवी जाए छे एनो संक्षेप छे कि मोह मद ने रोकी ने दर्शन मोह छे एना जोर ने एक वार एने रोकी लेवू पड़े छे दर्शन मोह ना जोर ने रोकी ने मद मद एटले जोर તેને રોકીને જ્ઞાનામૃતનું પાન કરીને આ જ્યાં જ્યાં જાણપણું ત્યાં ત્યાં હું એ અમૃત છે એમ કે છે એ જ્ઞાન સ્વરૂપી અમૃત છે એનું પાન કરીને એટલે એનો રસાસ્વાદ કરીને જ્ઞાનનો આસ્વાદ લઈને એમ લેવું છે જ્ઞાનામૃતનો આસ્વાદ લઈને બ્રહ્મપદને સંભાળીને પોતાના પરિપૂર્ણ અખંડ આત્મપદને સાવધાનીથી હું પણ સાવધાન થવું એમાં બ્રહ્મપદમાં નિજ પદમાં હું પણ બ્રહ્મપદ છે આ વેદાંતનો મુખ્ય પારિભાષિક શબ્દ છે દૈનમાં પણ બ્રહ્મ શબ્દ તો વપરાય છે આત્મા ફૂટી ત્રિકાળ બ્રહ્મ છે પ્રજ્ઞા બ્રહ્મ છે આત્મા ગુરુદેવા શબ્દ લેતા આત્મા પ્રજ્ઞા બ્રહ્મ છે આત્મા એમ કહેતા પ્રજ્ઞા બ્રહ્મ છે એટલે જ્ઞાન બ્રહ્મ છે આત્મા ત્રિકાળ એક રૂપ રહેતું જ્ઞાન અવિનાશી એવું જ્ઞાન તત્વ એક રૂપ રહેતું જ્ઞાન તત્વ એને જ્ઞાન બ્રહ્મ કહેવામાં આવે છે જ્ઞાન બ્રહ્મ છે એને સંભાળીને એટલે હું પદે હું પણ એને સંભાળવું અથવા સંભાળવું ભાવખેદને ટાળીને ભાવખેદમાં બધો ઉદય આવી ગયો જેટલા ઉદયમાન પ્રસંગો છે એ બધા દુઃખ અને ખેદના જ નિમિત્ત છે એક સુખનું કારણ નથી જીવ તો ઉદયમાં જ પકડાયેલો ને ઘેરાયેલો છે ને કે છે કે આખા ભાવખેદને ટાળીને આખા ભાવખેદને ગૌણ કરી નાખે આ ભાવ છે એમાં જે કાંઈ જેમ બને એમ બનવા દો જે બનતું હોય એમ હવે એને સંભાળવું નથી એવું જોર કરે તો થોડુંક થોડુંક આવી જાય તો એમ એને ખેદ આવે આ ખેદ ખેદખીન ભાવ છે ટાળવા જેવો છે પણ એક વાર તો જોરથી એને પારકું ગણીને ગૌણ કરી નાખવું પારકું ગણીને મારું નહીં મારાપણું રહેશે તો એ ગૌણ થશે જ્યાં જ્યાં મારાપણું ત્યાં ત્યાં એની મુખ્યતા અનિવાર્યપણે ઊભી થાય થાય ને થાય આ નિયમ છે પછી દુકાન મારી ઘર મારું મૂડી મારી શરીર મારું મારું બધે રાગ મારો એ આયુષ મારું એ બધે મુખ્યતા થયા વિના એ ભાવખેદને ટાળીને નિજથી ભેદને પામી પોતાથી આ ભેદ એટલે અહીંયા મર્મ ભેદ એટલે અહીંયા ભંગભેદની નથી કહેતા ભાઈ તમારો ભેદ હું જાણું છું ભેદ એટલે અંતરંગની વાત એને ભેદ કહેવામાં આવે છે અંતરંગની વાત કોઈ જાણી જાય તો કે તમારો ભેદ ખાનગી તમારું રહસ્ય ભેદ પામી ગયો એટલે રહસ્ય પામી ગયો એમાં નિજથી ભેદને પામીને એટલે નિજથી પોતાના અંતરંગને પોતાના સ્વયંના પુરુષાર્થથી પામીને શબ્દ તો એનો એ છે અર્થ કરવો આ સવાલ છે શબ્દ તો શબ્દ છે એને ખબર નથી શબ્દને ખબર નથી પોતાના અર્થને રાગને ખબર નથી પોતાના ભાવને જ્ઞાનને બધી ખબર છે જ્ઞાનને શબ્દના અર્થની ખબર છે અને રાગ ભાવની ખબર છે અને જ્ઞાનને પોતાના જ્ઞાન રસના આસ્વાદની પણ એને ખબર આસ્વાદ બીજાનો થઈ શકે નહીં જ્ઞાનમાં જ્ઞાન સિવાય
આસ્વાદ
જ્ઞાન ના, એને ખબર નથી, એને તો પરનો આસ્વાદ નો ભ્રમ છે એટલે ક્યાંથી ખબર પડે. જેને રંગીન ચશ્મા ચડાવ્યા એને એને જે વસ્તુ સામે જેમ છે એમ ક્યાંથી દેખાયું? તો જે રંગ નો ચડાવ્યા એ રંગ જ બધા સામે દેખાય, એક જ રંગ દેખાય એને. એમ એના જ્ઞાને તો રાગના થી રંગાયેલો ચશ્મો પહેર્યું છે એટલે એને બધું રાગમય જ ભાસે છે. વિકલ્પ વગર તો કઈ કોઈ કામ થાય છે? બધો પહેલા વિકલ્પ કરવો પડે છે. એમને રાગ વગર તો એને ક્યાંય એક ડગલું દેખાતું નથી. આ એની પરિસ્થિતિ છે. પણ એટલે કઈ એ વસ્તુ સ્થિતિ થોડી છે. અજ્ઞાનીને જ્ઞાનના રસના આસ્વાદની ખબર નથી એટલે કઈ જ્ઞાનમાંથી જ્ઞાન રસનો આસ્વાદ ચાલ્યો જાય એવું થોડું બને. કઈ વસ્તુ કઈ બદલાવાની નથી. ચાંદી ઉપર સિક્કો ન મારે તો એની કઈ કિંમત જાય? રૂપિયાનો સિક્કો ચાંદીનો પેલા રૂપિયો બનતો હતો, એમાં રાજાનો સિક્કો ન પાડે ગવર્નરનો એટલે કઈ એની કિંમત વહી જાય. અને કલાઈ ઉપર સિક્કો મારે બરાબર તો એની કઈ કિંમત થઈ જાય? એની કિંમત થાય ને નાની કિંમત જાય. એટલે નામ લખવાથી કઈ કે કહેવા માત્રથી કોઈ વસ્તુ નથી. વસ્તુ તો જે છે તે છે, કોઈ જાણે ન જાણે, કોઈ માને ન માને, કોઈ કહે ન કહે, એથી કઈ વસ્તુ બદલતી નથી. નીચ પદને ઓળખી નીચથી ભેદને પામી અભેદ નીચ પદને ઓળખી. નીજ પદ એટલે નીજ ને પદ કઈ બે વાત નથી, જુદી જુદી. અભેદ નીજ પદ ને ઓળખીને એટલે પોતે પોતાથી અભેદ છે એવી આ પોતાની અભેદતાને, સ્વરૂપની અભેદતાને ઓળખે તો એને પોતામાં ને પોતામાં પોતાથી ભેદ એટલે જુદા રહેવું એ વાત એને પોસાય નહીં. બહારમાં જેના ઉપર રુચિ પ્રેમ પ્રીતિ છે એનાથી જુદા પણ એને પોસાતું નથી, પોસાય છે. એનો યોગ એને ગમતો નથી, અણગમો થાય છે. અને અહીંયા નિજ પરમાત્મા અભેદ નિજ પરમાત્મા સ્વરૂપ પોતાનું છે એનો યોગ એને કાંઈ નથી. અનાદિથી એનાથી છૂટો પડ્યો છે. ભાવમાં તો દ્રવ્ય નથી છૂટો પડી શકાતો, પણ ભાવમાં તો છૂટો પડ્યો હોવાથી, અનુભવ તો ભાવ ન હોવાથી પોતે પોતાના વિયોગમાં અનાદિથી છે. બહારમાં તો આ મૃત્યુથી વિયોગ થાય છે, માણસ રડે છે. ખરેખર કાંઈ એમાં કોઈનો નાશ તો થતો નથી, ન તો શરીરના એક પરમાણુનો નાશ થયો છે કે ન તો કોઈ તે આત્માનો નાશ થયો છે. છતાં એક એને મળવા નહીં મળવાનો જ સવાલ ઊભો થયો છે કે હવે નહીં મળે. તો કે મળે છે ઘણા તો, પણ બીજા પર્યાયમાં બંનેની પર્યાય જુદી જુદી હોય. ન જ મળવાનો કોઈ સવાલ નથી, પણ જે કલ્પનાએ એને મળવાનું છે તે કલ્પનાએ નથી મળતું, તે પર્યાય નથી મળતું, તે પર્યાયની કલ્પનામાં તે પણ નથી રહેતું. તો એને એટલું બધું દુઃખ લાગે છે. પર્યાય તો ક્ષણિક છે, એની તરફ ખબર નથી કે કોઈ ચીજ કાયમ રહેવાની નથી, ખબર નથી. ખબર છે પણ સ્વીકાર નથી એનો, છે સ્વીકાર એનો. ખબર છે કે આ શરીર શાશ્વત નથી, ખબર છે કે કોઈ સંયોગ શાશ્વત નથી. જુદું પડવું શરીરથી ને બીજા સંયોગથી એ નિશ્ચિત વાત છે. હે, કોઈ એ વાતમાં મિનમેક કરી શકે એવું નથી. છતાં એને સ્વીકારતો નથી, મારે એ સ્વીકાર્યું નથી. એની મંજૂર કરે છે એક ન ફરે એવું સત્ય હોવા છતાં, નક્કર હકીકત હોવા છતાં જીવ એનો સ્વીકાર નથી કરતો. સત્યનો સ્વીકાર ન કરે તો થાય દુઃખ, બીજું શું થાય? પર્યાય સત છે, પણ અફર છે, એનો સ્વીકાર ન કરે તો એને દુઃખ થાય છે. અહીંયા તો કહે છે કે તારું ત્રિકાળ સત છે એનો સ્વીકાર નથી કરતો, એનું તને જે દુઃખ છે એ અનંત દુઃખ છે, એ મૂળ મિથ્યાત છે. તારા પરમ સતનો અસ્વીકાર એ મિથ્યાત્વ, અને એ મિથ્યાત્મમાં અનંતા નિગોદના, એ મિથ્યાત્વના ગર્ભમાં અનંતા નિગોદના ભાવ પડ્યા છે, આટલું દુઃખ છે. અને એક સમ્યક્તના ગર્ભમાં અનંતી સિદ્ધની પર્યાયો જન્મમાંનો ગર્ભ પડેલો, સમ્યક્તમાં આ ગર્ભ છે, મિથ્યાત્મનો આ ગર્ભ છે, એમાંથી સિદ્ધ પર્યાયનો પ્રસવ થશે અને આમાંથી નિગોદનો થશે. આટલી શક્તિ શ્રદ્ધાની છે, ઊંધી શ્રદ્ધાની પણ અનંતી શક્તિ, સવળી શ્રદ્ધાની પણ અનંત શક્તિ. અભેદ નિજ પદને ઓળખીને, નિજ પદની અભેદતાને ઓળખીને, નિજ સ્વરૂપને અભેદપણે ઓળખીને, પર એવી વાણીને ત્યાગી, વાણીમાં પણ ભાષામાં પણ પૂતા પણ નથી, ભાષાના પ્રભુત્વ ઉપર અજ્ઞાનીઓને અભિમાન થાય છે, મારો શબ્દ ફરે એવો નથી, હું જે બોલું એટલે ખલાસ એમ જ થાય, બીજી રીતે હોય નહીં, કોઈ એમ કે તો હું માનું શબ્દ ફરે નહીં. હવે તું આંખો ઉખડી ગયો, એમાં તો ફરી ગયો, શબ્દ ન ફરે તો શું કામ લાગે, તું તો ફરી ગયો અંદરમાં, એનું શું કે છે કે એને ત્યાગીને, એટલે એનું પરપણું જાણીને, ચિદાનંદને સ્વપણે જાણીને, ઘણા ભૂલ છે એની તો, મોહ માન્યતાનો નાશ કરીને, દર્શન મોહનો માન્યતાનો નાશ કરીને, અભાવ કરીને, ગુણગ્રામ, આત્મા ગુણનું ગ્રામ, ગુણનું ગામ છે આ ગામ, ગામમાં તો મર્યાદિત વસ્તી હોય, આયા ગુણની વસ્તી વસ્તી મર્યાદિત નથી, અમર્યાદિત ગ્રામ, વસ્તીવાળું ગ્રામ છે, એવું સુખધામ છે, આરામનું સ્થાન છે, તે જ મારું સ્વરૂપ છે એમ આરાધે, એવું આરાધન કરે એને અહીંયા અનુભવનો પ્રકાશ કહેવામાં આવ્યો છે. આરાધના છે જ અનુભવનો પ્રકાશ. વાસુદેવ.